રાજકોટ માં તારીખ 4-5 તેમજ 5-5-83 ના પૂજ્ય ભાઈશ્રી ની તત્વ ચર્ચા.
આત્મ ભાવ ને એટલે આત્મા એટલે શુદ્ધ આત્મા જે ભાવ કર્મ દ્રવ કર્મ કર્મ થી રહીત છે અથવા બદમોક્ષ ના પરિણામ થી જે રહીત છે અથવા નવ તત્વ ની પર્યાય થી પણ જે ભિન્ન છે એવો જે શુદ્ધાત્મા યાત્મા એની ભાવના એટલે એમાં સન્મુખ થઈ એકાગ્રતાપૂર્વક એમાં લીન થવું એવી જો ભાવના ભાવે આત્મા બે ઘડી તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એમાં ધારા ફરે નહીં તૂટે નહીં, એક ધારા એ ઉપયોગ એમાં લાગ્યો એ લાગ્યો એમ, એનું નામ આત્મ ભાવના છે. શુદ્ધ આત્માની ભાવના એટલે શુદ્ધ આત્માનું અવલંબન આશ્રય એકાગ્રતા ઉપયોગને એમાં જોડી રાખવો, ઉપયોગ બહાર નીકળે જ નહીં એવી સ્થિતિને પરમાત્મા શુક્લ ધ્યાન કહે છે. એ કેવળ જ્ઞાનનું કારણ. થોડીક વાર ભાવના થઈને છૂટી જાય તો એ ચારિત્રની ઉણપ છે, અને જો પહેલા વહેલા મિથ્યા દ્રષ્ટિને ભાવના થાય તો સમ્યક દર્શન પ્રગટ થાય, પછી ભાવના ભાવતા ચારિત્ર વધે અને પછી પૂર્ણ થાય. એક જ આત્મભાવના ભાવતા સમ્યક દર્શન ચારિત્રને કેવળ જ્ઞાન આદિ મધ્યંતમાં એક જ વાત છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે કે આત્માનું અવલંબન લે, આત્માને જો, આત્મા આત્માને શરણ છે, બાકી કઈ શરણ. અજીવની સામે જોવાનું તો બંધ કરી દે, શુદ્ધ આત્મા સિવાય બાકી બધું અજીવ તત્વ છે. અજીવ નો વિસ્તાર નવ તત્વ એ અજીવ નો વિસ્તાર છે. જીવ તો એક રૂપ શુદ્ધાત્મા નાયક ભાવ છે. આતન ભાવના ભાવતા એમ છે ને,
હા,
ધારાવાહી ભાવના જયારે ભાવે આત્માની શુદ્ધાત્માની એકાગ્ર થઈ જાય. ભાવના એટલે નિર્વિકલ્પ ધ્યાન, ભાવના એટલે વિકલ્પ નહીં. આત્મ ભાવના ભાવતા લય જીવ કેવળ જ્ઞાન જો વિકલ્પ છે, રાગ છે તો રાગની અનુભવ છે, એમાં ક્યાં વિતરાગ ભાવ નહીં. શુભ ભાવ છે એ બંધનું કારણ, ધરમ બરમ નહીં એમાં, પોઈન્ટ બંધ થાય. આત્માનું ચિંતન કરે તો એ શુભ ભાવ પુણ્ય બંધ થાય, આત્માનો અનુભવ કરે તો ધર્મ થાય.
એકમાં વિકલ્પ છે ને એકમાં નિર્વિકલ્પ,
બસ એકમાં કર્મ છે ને એકમાં ધર્મ થાય. પોતાના પરમાત્માને છોડીને પરનું લક્ષ્ય કરે તો કર્મ થાય, કર્મ એટલે કર્મ ચેતના રાગ. પરનું લક્ષ છોડીને આત્મા આત્માનું લક્ષ કરે જ્યારે એકાગ્ર થાય તો ધર્મ થાય. ધર્મ છે તે મોક્ષનો માર્ગ છે. એ ધર્મના ત્રણ ભેદ સમયગત જ્ઞાન છે, ચારિત્રના પરિણામ. એ સ્વભાવ રૂપ હોવાથી ધર્મ છે. ના લક્ષ્ય કર્મ થાય ને સોના લક્ષ્ય ધર્મ થાય. જ્યાં રૂચે ત્યાં જાઓ. કર્મ કરીને દુખી થવું હોય તો પરનું લક્ષ્ય કરો, ધર્મ કરવો હોય તો સોનું લક્ષ્ય કરો. ન થાય ત્યાં સુધી શ્રદ્ધામાં રાખો, શુદ્ધાત્માનું લક્ષ્ય કરવા યોગ્ય છે એમ શ્રદ્ધામાં રાખવું. શ્રદ્ધામાં રાખીને પ્રયોગ કરવો. સત્ય વાતને શ્રદ્ધામાં તો લેવી પડે. સંતોએ કહેલી વાત શુદ્ધાત્માને આપણે ધર્મ થાય એક જ વાત છે. લાખ બાદ થી એક વાત નીચે ન પૂછાય તો શુદ્ધામાં રાખવું. શ્રદ્ધામાં રાખીને પ્રયોગ કરવો. ચલો નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક વ્યવહાર સમ્યક દર્શન હોય કે વ્યવહાર સમ્યક દર્શન પૂર્વક નિશ્ચય સમ્યક દર્શન હોય એવો પ્રશ્ન છે. એનો ઉત્તર, નિશ્ચય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પૂર્વક જ વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ હોય એવો નિયમ છે. નિશ્ચયને છોડીને એકલો વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ રણકાળમાં ન હોય એટલે કશાયની મનતા કહેવાય, પણ એને વ્યવહાર રત્ન પરિણામ ન પામે નિશ્ચય વિના. માટે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પર્યાયનું નિશ્ચય સ્વાસ્થ્ય પ્રગટ થાય. શુદ્ધાત્માનું જ્ઞાન, શુદ્ધાત્માની પ્રતીતિ અને શુદ્ધાત્માનું આચરણ એવા સ્વાસ્થ્ય નિશ્ચય પરિણામ જેને પ્રગટ થાય એને પછી સવિકલ્પ દશામાં સાચા દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાંત, નવતત્વનું સિદ્ધાંત, છકાઈની રક્ષાનો ભાવ, દયાનો એ વગેરે બધા વ્યવહાર નિશ્ચયપૂર્વક હોય છે. સાધક છે ને પરિપૂર્ણ અવસ્થા ન થાય ત્યાં સુધી નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય. કોઈ કે નિશ્ચય પ્રગટ થઈ ગયો છે ને વ્યવહારનું શું અમારે કામ, તો નિશ્ચય પ્રગટ જ થયું નથી. જ્યાં નિશ્ચય હોય ત્યાં વ્યવહાર સાથે હોય જ. એને અનુરૂપ જે પર્યાય પ્રગટ થઈ એને અનુકૂળ જ બહારનું નિમિત્ત વ્યવહાર વિકલ્પ આચરણ એ હોય છે. જે બીજો પ્રશ્ન, સંકિતી જીવ માતાના ગર્ભમાં આવે ત્યારે વર્ણથી ઉપયોગરૂપ હોય કે લબ્ધરૂપ હોય? એ પર્ણથી લબ્ધરૂપ હોય, ઉપયોગરૂપ ન હોય. ઉપયોગ છૂટીને એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે આવે ત્યારે ચાલુ વિગ્રહ ગતિમાં પણ પર્ણથી હોય, ઉપયોગ ન હોય. પછી ગુરુદેવ કે આવા વિચારો ઘણા આવ્યા હતા કે માતાના ગર્ભમાં સંકિતી આવે 9 મહિના ને 9 દિવસ રહીએ તો એમાં એને નિર્વિકલ્પ ધ્યાન કેટલા ટાઈમે આવતું હશે, આવતું હશે કે નહીં આવતું હશે, એવા વિચારો કે બધા ઘણા આવ્યા છે, પણ કોઈ શાસ્ત્રનો આધાર મળતો નથી. એમ ગુરુદેવની એક પ્રણાલિકા હતી કે કોઈ એવી કેવળી ગમ્ય વાત હોય અને જો શાસ્ત્રમાં ન હોય તો પોતે એ રીતે વાત કરે કે ભાઈ શાસ્ત્રમાં આનો ઉલ્લેખ કાંઈ નથી, કેમ કે એ તો કેવળી ગમ્ય છે ને, કેવળ જ્ઞાનની જાણી શકે. માતાના ગર્ભમાં આવે તો 3 જ્ઞાન લઈને આવે છે માતાના ગર્ભમાં, પછી એને નિર્વિકલ્પ ધ્યાન ઉપયોગ અનુભૂતિ ઉપયોગ આત્મા ક્યારે થાય એ તો કેવળી ગમ્ય છે એમ કરીને વાત ગુરુદેવ ખુલાસો કરતા. પ્રશ્ન ત્રીજો, સ્વપર સિદ્ધાંત, આત્મ સિદ્ધાંત, દેવગુરુ શાસ્ત્ર સિદ્ધાંત, તત્વાર સિદ્ધાંત સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે અલગ અલગ ભૂમિકા કેમ બતાવી છે? એમ ભૂમિકા બતાવી છે કે કુદેવ કુગુરુ શાસ્ત્ર ન હોય નિમિત્ત રૂપે સાચા દેવગુરુ શાસ્ત્ર હોય, સ્વ અને પર જેવા પદાર્થો સર્વજ્ઞ ભગવાને કહ્યું એવો એને વિવેક કરી વિકલ્પ કરીને એને વ્યવહાર સદાન હોય. મારો શુદ્ધાત્મા આવો છે એવું વિકલ્પાત્મક આત્મસદ્ધાન પણ પૂર્વ ભૂમિકામાં હોય. તત્વાર્થ સદ્ધાન સાત તત્વો નવ પદાર્થ એવું પણ એને સદ્ધાન સમ્યક દર્શન થવા પહેલા હોય. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે અલગ અલગ ભૂમિકા કેમ બતાવી છે? એ તો જુદા જુદા જીવો ઘણા પ્રકારના છે, તો એકની મુખ્યતા હોય તો બીજું ઘણું હોય. જ્યારે નવ તત્વનું સદ્ધાન હોય વિકલ્પ ઉઠતો હોય ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્રનું સદ્ધાન એમાં આવી જાય છે, એમાં આત્મસદ્ધાન આવી જાય છે. ભેદ જ્ઞાન કરતાં એવા એક હોય મુખ્ય, તો બીજા આજુબાજુ જે જે અવિના ભાવ સંબંધે આવી જાય છે. ચોથું, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં ને વિરોધ કે મૈત્રી. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ બેને પરસ્પર વિરોધ છે કે પરસ્પર મૈત્રી છે એવો પ્રશ્ન છે. કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં ને વિષયના ભેદથી જો તફાવતથી તો પરસ્પર વિરોધ છે. એક નિશ્ચયની નો વિષય શુદ્ધતા છે, વ્યવહારની નો વિષય અશુદ્ધતા છે. નિશ્ચય નહીં નો વિષય અબધ છે, વ્યવહારની નો વિષય કર્મથી બંધાયેલો પણ છે આત્મા. નિશ્ચય નહીં થી આત્મા નિત્ય છે, વ્યવહાર નહીં અનિત્ય છે. નિશ્ચય નહીં એક, વ્યવહારે અનેક, પર્યાય અપેક્ષાય એમ પરસ્પર એનો વિરોધ છે. પણ એ અનુભવના કાળે વિરોધ મટી જાય. એ વિરોધ કેમ મટે? કે આવી રીતે બે નહીંથી સ્વરૂપ જાણીને પછી વ્યવહાર નહીંના વિષયની ઉપેક્ષા કરી અને શુદ્ધ આત્મા તરફ પરણતી જઈ જાય તો એ વખતે અનુભવના કાળમાં એને આશ્રય તો એકનો છે, પણ જ્ઞાન બેનું છે. નિશ્ચયનો વિષય અને વ્યવહારનો વિષય, જ્ઞાન બેનું થઈ જાય છે. એક સમયમાં બેનું જ્ઞાન થાય છે એટલે વિરોધ ટળે છે. જો સમય ભેદ હોય તો અનુભવ ન થાય, વિકલ્પ ઉઠે, વિકલ્પ ઉઠે એ વિરોધ છે. પણ અનુભવના કાળમાં જેવું આત્માનું સ્વરૂપ દ્રવ્ય અપેક્ષાએ અને પર્યાય અપેક્ષાએ છે એવું એના જ્ઞાનમાં અનુભવના કાળમાં આવી જાય છે, એટલે એ અપેક્ષાએ એને વિરોધ ટળી જાય છે. ત્યાં જ વાત છે, એ વિરોધને ટાળનારી ભગવાનની વાણી છે. ત્યાદવાદ એટલે કથનચિત કોઈ એક અપેક્ષાએ જે સ્વરૂપ છે તે અપેક્ષાએ જ્ઞાન જાણીએ એનું નામ વિરોધ ટેળ્યો કહેવાય. બીજો એવા પ્રશ્ન છે, વિરોધ કે મૈત્રી. બીજો મૈત્રી પણ આવે કે નિશ્ચય નહીં આશ્રય જે ચારિત્ર પ્રગટ થાય તો સાથે સાથે એને વ્યવહારનો પણ ભાગ રહીએ છે, તો એને સાથે રહીએ છે, બે સાથે રહીએ છે, માટે એને વિરોધ નથી, માટે મૈત્રી છે. પરસ્પર વિરોધ નથી, થોડો વિતરાગ ભાવ છે, થોડો રાગ ભાવ પણ છે સાધકને. બે સાથે રહીએ છે, એક થઈને નથી રહેતા, સાથે સાથે રહીએ છે, છતાં સાથે રહીએ છે. તો એમાં જ્ઞાનધારા અને કર્મધારા સાથે છે તો કાંઈ એને વિરોધ નથી સાધકને, હોય છે બસ. એ અપેક્ષા એ મૈત્રી.
કથનચિત,
કથનચિત પાંચમો પ્રશ્ન, આત્મામાં અનંતા ગુણ ધર્મો રહેલા છે તો પણ જ્ઞાનની મુખ્યતાથી કેમ કહેવામાં આવે છે? પ્રશ્નકારનો એમ પ્રશ્ન છે કે આત્મામાં અનંત ગુણો છે, અનંતા ધર્મો છે, તો એમાં કોઈ બીજો ગુણ ન લીધો અને એકલો જ્ઞાન ગુણની પ્રધાનતાથી વાત કેમ કરી? કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા છે, આત્મા જ્ઞાયક છે, આત્મા જ્ઞાતા છે, જ્ઞાન માત્ર આત્મા, ચિન્ન માત્ર આત્મા, એમ એક જ્ઞાન ગુણની મુખ્યતાથી આત્માને શા માટે સંબોધું? કેમ કે આત્માનો અસાધારણ ગુણ છે જ્ઞાન ગુણ. અસાધારણ એટલે બીજા પાંચ દ્રવ્યમાં ન હોય ને આત્મામાં હોય, એ અપેક્ષાએ તેને અસાધારણ જ્ઞાન ગુણ કહેવાય. બીજું, અંદરમાં ને અંદરમાં પણ અસાધારણપણું છે જ્ઞાનમાં. કે જ્ઞાન ગુણ એવો છે કે સવિકલ્પ છે અને બાકી બધા ગુણો નિર્વિકલ્પ છે. હવે સવિકલ્પ નિર્વિકલ્પ એટલે શું? સવિકલ્પ એટલે રાગ મિશ્રિત એમ નહીં, પણ ભેદ પાડીને જાણે એવી શક્તિ જ્ઞાન ગુણમાં છે. એટલે ભેદ જ્ઞાન કરવાની શક્તિ જ્ઞાન ગુણમાં છે. કે રાગ તે હું નહીં, હું તો જ્ઞાનમય આત્મા છું, એમ વેદજ્ઞાન કરવાની તાકાત જ્ઞાન ગુરુમાં છે. વળી અજ્ઞાની જીવને જ્ઞાન લક્ષણ પ્રગટ પણ છે, તેથી પણ તેને અસાધારણ જ્ઞાન ગુણ દ્વારા સમજાવે છે. અને જ્ઞાન ગુણ દ્વારા સમજાવતા તેને હું રાગી નથી એમ સમજી જવાય છે. હું જ્ઞાનમય છું ને રાગમય નથી, એટલે એવો સદ્ભુત વ્યવહાર દ્વારા અસદભૂતનો નિષેધ પણ એમાં આવી જાય છે. અને જ્ઞાન છે ને એ એવી સવિકલ્પ એનો સ્વભાવ છે કે જ્ઞાન ગુણથી જ બધું જાણી શકાય છે કે શ્રદ્ધા કોને કહેવાય, ચારિત્ર કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, વીર્ય ગુણ કોને કહેવાય, એ બધું જાણપણું જ્ઞાન ગુણ દ્વારા જ જાણી શકાય. બીજા ગુણો કાંઈ જાણતા નથી પોતે. બીજા ગુણો જ્ઞાનમાં જણાય છે અને જ્ઞાન જાણી જાણીને વાત પણ કહી શકે, જ્ઞાન દ્વારા વાત કરી શકાય. બીજા ગુણોમાં શક્તિ કાંઈ નથી સ્વરે પર જાણવાની વાર્તા કરવા માટે જ્ઞાન ગુણની પ્રધાનતાથી. પણ એ જ્ઞાન દરેક જીવને પ્રગટ વર્તમાનમાં એ લક્ષણ પ્રગટ છે એ અપેક્ષા એ જ્ઞાનની વાતની વાત સમજાવે છે. માટે જ્ઞાનની મુખ્યતાથી કેમ કહેવામાં આવ્યું કે જ્ઞાનથી સમજી શકાય છે અને જ્ઞાનથી સમજાવી પણ શકાય છે, માટે જ્ઞાનની મુખ્યતાથી સમયસારમાં એકલા જ્ઞાન લક્ષણથી વાત કરી. પણ એક જ્ઞાન કહેતા અવિના ભાવ અનંત ગુણો એમાં આવી જાય. કાંઈ જ્ઞાન કહેતા એકલો જ્ઞાન ગુણ છે અને બીજા ગુણો નથી એમ નથી, અવિના ભાવરૂપ બધા ગુણો આવી જાય. એકની વાત કરે તો બીજા આવી જાય. એક પ્રશ્ન વ્યક્તિગત મુમુક્ષુનો છે, નામ લેતો નથી હું. એવોને પ્રશ્ન ઉઠે છે કે દિવસના હું આંખો બંધ કરું છું ત્યારે મોટર ગાડી બસ બધું દેખાય છે. આંખ બંધ કરું છું તો મારા જ્ઞાનમાં મોટર ગાડીઓ બસો મારા જ્ઞાનની પર્યાયમાં જણાઈ જાય છે. આંખ ઉઘાડી રાખું ત્યારે તો જણાય, પણ જ્યારે હું બંધ કરું છું આંખ ત્યારે પણ મને એ જણાય છે, એવો પ્રશ્ન છે. તો આ બધું શું છે? એનો ઉત્તર એમ છે કે જ્ઞાનની પર્યાયનો સફર પ્રકાશક સ્વભાવ છે અને ઇન્દ્રિય જ્ઞાનમાં જાણેલા પદાર્થો જે હોય છે એ એના સ્મરણમાં રહી જાય છે. અને આંખ બંધ કરે તો પણ જે એને અવગ્રહ યા અવાયને ધારણા સુધી જ્ઞાન પહોંચી ગયું હોય તો આંખ બંધ કરે તો પણ એને એ સ્વરૂપ એને પ્રત્યક્ષવત ખ્યાલમાં આવે. મોટર ચાલી જાય છે, આ ફલાણા ભાઈ મને કાલ મળવા આવ્યા હતા, ફલાણે ગામે હું હતી, એમ વગેરે વગેરે બેનનો પ્રશ્ન છે. એમ એને જે જાણેલાનું જાણપણું રહી જાય છે ધારણામાં, પછી સ્મૃતિ કરીને એને પ્રતિભિજ્ઞાન કહેવાય કે આ ગઈકાલે જાણ્યો હતો એ આજ ભાઈ છે, એવી રીતે એ જ્ઞાનની પર્યાયમાં એવો સફર પ્રકાશક સ્વભાવ છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનની આ વાત છે. જ્યાં સુધી આંખ વીંચીને એ પદાર્થ પર પદાર્થના દર્શન ક્યાં કરે છે ત્યાં સુધી આત્મદર્શન ન થાય. માટે હવે એ જણાય છે એને ગૌર કરી અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ એને લક્ષમાં લેવું જોઈએ. તો એ ઉપયોગ અંતર્મુખ થાય જ્યારે ત્યારે પહેલા થોડીક વાર પહેલા મોટરને બસ જણાતી હતી એ બધી અલોપ થઈ જાય, બંધ ન થાય, એકલો આત્મા જેમાં અનુભવમાં આવી જાય અને એ પ્રયોજન છે વધારે. સાતમો પ્રશ્ન છે, ઉપસમ સમ્યક થઈને છૂટી જાય અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. એનો પ્રશ્ન કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હતો, પ્રથમ ઉપસમ સમ્યક દર્શન થયું અને પછી છૂટી ગયું, તો છૂટી જાય ને મિથ્યાત્વમાં આવી જાય કે સમ્યક જાય એટલે મિથ્યાત્વ દશા આવી જાય, તો તેને ખ્યાલ આવે કે મને સમ્યક થયું હતું એવો એને ખ્યાલ આવે કે નહીં, એ ખ્યાતોની અવસ્થા થઈ ગઈ છે, સમ્યક આવીને ચાલ્યું ગયું છે, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો અને સવિકલ્પ દશામાં આવતા થોડીક વાર એવો પાઠ છે કે થોડીક વાર પછી એ છૂટે છે, તરત જ નથી છૂટતું એમ એ પાઠ. તો એ પ્રશ્ન એ છે કે મિથ્યાત્વ અવસ્થામાં એને એવું જાણપણ રહી જાય કે ભાઈ સંસારનો અભાવ થઈ ગયો, ઉપસમ સમ્યક દર્શન થયું અને ગયું, અલ્પકાળમાં મારી મુક્તિ થશે અને ફરીથી પુરુષાર્થ કરતા મને ક્ષોભસમ સમ્યક દર્શન પણ અંતર્મૂર્તમાં થઈ શકે છે, તરત જ પુરુષાર્થ કરે. તો ખ્યાલ રહીએ કે નહીં, તો હા એને ખ્યાલ તો રહીએ, એને જાણ પણ રહી જાય છે, પણ પછી બહુ લાંબો ટાઈમ ગયો જાય કે આખી પર્યાય ફરી જાય, પછી ધીમે ધીમે ઝાંખું થતું જાય, બહુ લાંબો કાળ જાય તો ઝાંખું થતું જાય, અને જો પર્યાય ફરી ગઈ તો બીજી પર્યાયમાં મિથ્યા તો લઈને જાય તો બીજા ભાવમાં એને ખબર ન પડે કે પૂર્વ પર્યાયમાં મેં સમય દર્શન પ્રાપ્ત કર્યું, તો એ ખબર ન પડે, સંસ્કાર રહી જાય એને પણ ખબર ન પડે. તો મેરુ પર્વત છે એમાં વીજળી પડે અને બે કટકા થાય એ પછી હંધાય નહીં, કદાચ હાંધા જેવું દેખાય પણ હાંધો જ હોય, એટલે સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અનાદી મિથ્યા દ્રષ્ટિ હતો એ સાદી મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દર્શન થવામાં અનંતો પુરુષાર્થ જોઈએ છે, સાદી મિથ્યા દ્રષ્ટિ જોઈને ફરીથી થોડા પ્રયત્ને પાછો એને પ્રાપ્ત થઈ શકે. આઠમો પ્રશ્ન, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય જ્ઞાતા ધ્યાન ધ્યેય અનુભવના સમયે ભેદ રહેતા નથી તે અંગે ખુલાસો. પ્રશ્નકારનો એમ પ્રશ્ન છે કે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય, જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું ને જ્ઞેય પણ હું, જ્ઞાતા પણ હું, ધ્યાન પણ હું ને ધ્યેય પણ હું, એવા ત્રણ પ્રકારના ભેદો અનુભવના કાળે વિલય થઈ જાય છે, ભેદ દેખાતા નથી. ભેદ ભેદ રૂપે તો છે, ધ્યેય તો ધ્યેય રૂપે છે, ધ્યાન તો ધ્યાન રૂપે છે, જ્ઞાતા તો જ્ઞાતા પુરુષ છે, પણ એ ત્રણ પ્રકારના ભેદ દેખાતા નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં એને સ્વજ્ઞેય કહેવામાં આવે છે, ધ્યેયપૂર્વકનું સ્વજ્ઞેય થાય છે અનુભવના કાળમાં. પર્યાયથી અન્ય હોવા છતાં પર્યાયથી અનન્ય છું એ હું એક સમયે તાદાત્મ્યરૂપ એમને ખ્યાલ રહ્યો છે, અનન્ય ભેદ દેખાતો નથી. કે તો ભેદ, ધ્રુવ તો ધ્રુવ છે, ઉત્પાદ તો ઉત્પાદ છે, ઉત્પાદ પોતે ધ્રુવ ન થાય, એ ધ્રુવ ઉત્પાદ ન થાય, પણ ઉત્પાદ ધ્રુવનું અવલંબન લઈએ ત્યારે આ ઉત્પાદ છે અને આ ધ્રુવ છે અનુભવના કાળે એવો ભેદ દેખાતો નથી. કેમ કે અભેદનું લક્ષ થાય છે ત્યારે એને ગ્રેય પણ એક સત્તા રૂપે ભાસે છે, પછી ત્રણ સત્તા નથી, ઉત્પાદ એ ધ્રુવની ત્રણ સત્તા નથી, એક સત્તા, ત્રણ સત્તા હોવા છતાં એક સત્તા, ત્રણ તો ત્રણ રૂપે છે પણ ત્રણના ભેદ રૂપે દેખાતી નથી વસ્તુ, એક આકાર એક રૂપે દેખાય છે. પૂર્વ પર્યાયનો વ્યય, ઉત્તર પર્યાયનો ઉત્પાદ, એક સમયે છે. પૂર્વ પર્યાયનો વ્યય થઈ અને ઉત્પાદ થાય એ નિયમ, વિખ્યાતોનો વ્યય થયો અને ઉત્પાદ થયો સમ્યક દર્શન, તો ઉત્પાદ અને ધ્રુવ, ઉત્પાદ અને ધ્રુવ એનું અભેદપણું, એનું નામ જ્ઞાતા કહેવાય. અભેદપણું એટલે કથનચિત અભેદપણું, સર્વથા પર્યાયને દ્રવ્ય અભેદ ન થાય તો પર્યાયનો નાશ, દ્રવ્યનો નાશ થઈ જાય, પણ કથનચિત અભેદ છે, કથનચિત ભેદ છે. પણ ન લે હું કામ, લેવી જ જોઈએ ને, લેવી જ જોઈએ, ન લેવાનો પ્રશ્ન નથી. ન લે તો અન્ય મતી છે, ન લે તો અન્ય મતી છે, સમય એક અને ઉત્પાદ જોઈને ધ્રુવ ત્રણ અંશ એક સમયમાં છે. જે સમયે પૂર્વ પર્યાયનો વ્યય, એ સમયે ઉત્તર પર્યાયનો ઉત્પાદ અને બે ને સળંગ ને શાંતું ધ્રુવ, બે માં અન્વય રૂપ રહેલું. નવમો પ્રશ્ન છે હવે છેલ્લો, પ્રશ્ન આવા પ્રશ્ન આવે તો હાલે છે. આત્મામાં જુદા જુદા ગુણો ખ્યાલ આવે છે પણ અભેદ ખ્યાલમાં આવતો નથી, તેનું કારણ શું? કે જુદા જુદા ગુણો ખ્યાલમાં આવે છે, એક ખ્યાલ છોડી દેવો તો અભેદ ખ્યાલમાં આવી જાય. જુદા જુદા ખ્યાલમાં આવે છે, જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, એવા ભેદના વિચારો જે આવે કે ભેદના વિચારો નોલક છોડી અભેદ સામાન્ય નોલક કરે તો અનુભવ થઈ જાય. કારણ કે ગુણો તો પોતાના છે, અભેદ ખ્યાલમાં આવી જાય ત્યારે સ્થિતિ કેવી હોય? અભેદ જ્યારે ખ્યાલમાં આવે ભેદનું લક્ષ છૂટી જાય, ગુણભેદનું લક્ષ છૂટે, પર્યાયનું લક્ષ છૂટે, ગુણભેદનું લક્ષ છૂટે, ગુણ અને ગુણીનું લક્ષ છૂટી જાય. આ ગુણી છે ને આ ગુણ છે, અથવા આ દર્શન ગુણ છે ને આ ચરિત્ર ગુણ છે, એવા ગુણભેદનું લક્ષ છૂટીને અભેદ સામાન્ય એકરૂપ સ્વભાવનું લક્ષ આવે નાયકનું, ત્યારે એની સ્થિતિ કેવી હોય? એનો નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય. એ વખતે એને અતિન્દ્રિય આનંદ ના નિર્વિકલ્પ વિચાર નથી, એ વિચાર તો જળ હોય. નિર્વિચાર એટલે જળ, અને નિર્વિકલ્પ એટલે રાગથી રહિત અને ખંડ જ્ઞાનથી રહિત, અતિન્દ્રિય જ્ઞાનથી સહિત. બોલો બરાબર. અનાદિના સંસ્કાર છે, મને પર જણાય છે, પછી મોટર હોય કે ઝાડ હોય કે નોટ હોય કે બંગલા હોય કે મોટર, બધું પર જણાય છે. પરમાં એકાકાર, સામાન્યનો સમયે સમયે તિરોભાવ અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ. જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન જણાય છે, એ જ્ઞાયકના સંબંધવાળું જ્ઞાન છે, એ ખ્યાલમાં જાવ. જ્ઞેયના સંબંધ રહિત જ જ્ઞાન છે અને જ્ઞાયકના સંબંધવાળું જ જ્ઞાન પ્રગટ થાય છે. જે જેનું હોય તે જ હોય, એ તો છયત્રેયમાં સાધારણ વાત કરી, પછી આત્માની વાત કરી. આત્માનું જ્ઞાન હોવાથી વિજ્ઞાન છે, આત્મા છે. જ્ઞાન આત્માનું થાય છે કે શાસ્ત્રનું થાય છે? જ્ઞાન જ્ઞેયનું થાય છે કે આત્માનું થાય છે? જ્ઞાન ક્રોધનું થાય છે કે આત્માનું થાય છે? જ્ઞાન દુઃખનું થાય છે કે જ્ઞાન આત્માનું થાય છે? જ્ઞાન મોટરનું થાય છે કે જ્ઞાન આત્માનું થાય છે? જ્ઞાન પ્રતિમાનું થાય છે કે આત્માનું થાય છે? જ્ઞાન ગુરુદેવનું થાય છે કે આત્માનું થાય છે? જ્ઞાન ગુરુદેવના પોતાનું થાય છે કે જ્ઞાન આત્માનું થાય છે? શું થાય છે, શું થઈ રહ્યું છે? થાય છે કઈ, મને છે કઈ, બસ એનું નામ અજ્ઞાન છે. આ બધાની વાત છે. જીવ માત્ર જેને એ ખ્યાલ આવે છે કે જ્ઞાન તો આત્માનું થાય છે, બસ પછી જ્ઞાન આત્માનું થાય છે એટલો ભેદ નીકળી જાય, ત્યારે એનું કામ થાય. કારણ કે પછી તો આવ્યું ને કે જ્ઞાન તે આત્મા છે, જે જેનું હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી, આત્માનું જ્ઞાન હોવાથી લીધી છે, હોવાથી છે ને એ થવાથી, જ્ઞાન આત્માનું હોવાથી જ્ઞાન તે આત્મા છે, હોવાથી. પણ જ્ઞાન ત્રણેય કાળ આત્માનું હોય ના, એ જો પાછો છે, જો ત્રણેય કાળ જ્ઞાન આત્માનું જ હોય. આત્મા જ્ઞાન આત્માનું જ હોવાથી, હોવાથી ત્રણેય કાળ લાગુ પડે. આ ઝાડ નું જ્ઞાન થાય છે કે આત્માનું જ્ઞાન થાય છે? જયારે ઝાડ જણાય ત્યારની વાત ચાલે છે. આ જે ઝાડ જણાય છે જ્ઞાનમાં, ત્યારે જ્ઞાન તો થયું એ વાત તો નક્કી, બધા કોઈ જ્ઞાન ની તો નાની પડે, જ્ઞાન તો થયું નક્કી થઈ ગયું નહીં, આ બધા બેઠા છે ને એ વાત ચાલે છો કે આ ઝાડ છે સામે, તો જ્ઞાન તો થયું બરાબર. હવે એટલો જ પ્રશ્ન છે કે એ જ્ઞાન ઝાડનું થયું કે આત્માનું થયું, બસ આમાં આખો કેસ પૂરો થઈ જાય. જ્ઞાન ઝાડનું થયું કે જ્ઞાન આત્માનું થાય છે, આત્માનું જ મુરબી છે. બોલો, જ લગાડો. આટલું ના સમજાય? બોલો તો આ તો થયેલું છે ને, આ ઝાડ છે એટલે જ્ઞાન તો બધાને થયું કે આ ઝાડ છે. હવે એટલો જ નક્કી કરવાનું છે કે જ્ઞાન જે થયું એ આત્માનું થયું કે ઝાડનું થયું, બસ આટલું નક્કી ન કરી શકાય. કોકને એમ લાગે કે ભાઈ આમાં શીખડાવવાનું હોય તો જ્ઞાન તો આત્માનું જ થાય, કે ભાઈ જ્ઞાન આત્માનું થાય છે એમ જ્ઞાનમાં લેતો જ નથી એટલે અજ્ઞાન રહી ગયું. જ્ઞાન ઝાડનું થયું એમ લાગે. મંદિરમાં ક્યાં ભગવાન ના દર્શન કર્યા? તો કે શિવ મંદિર ભગવાન ના નીચે દર્શન કર્યા, ઉપર ગયો તો નિમનાથ ભગવાન ના દર્શન કર્યા. એ સિવાય કઈ બીજું જણાણું મંદિર માં ગયા પછી? તો ના, બીજું કઈ જાણ્યું નહીં, કોઈ હતું નહીં ને. મોટો મોટો ગયો તો મંદિર માં, એકલા ભગવાન અને હું, નીચે મેં ભગવાન ને જોયા શ્રીમંદર ભગવાન ને, ઉપર જો આ નેવીનાથ ભગવાન ગિરનારી જણાણ્યા મને. ચલો બીજું કઈ અંધારો કે નહી ભાઈ? ગાથા બહુ સરસ છે, જે જેનું હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. સરસ એવું કે જ્ઞાન આત્માનું હોવાથી, આત્માનું હોવાથી માટે જ્ઞાન તે આત્મા છે એમ, એ કારણે લીધું છે ને બરાબર. બરાબર, ઉર્ધ્વપણે આત્મા જણાય છે. પછી તો ખરેખર તો આત્મા જણાય છે, આવી ગયું. પણ હવે ઉર્ધ ને ગૌણ ને મુખ ને કરવું પડે, કરવું કરે કરવું. એક આત્મા જણાય, એક દેખીએ જાણીએ રમી રહીએ. ગિરજી બાપા બહુ બોલતા, આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, જ્ઞાનના પરિણામ તે આત્મા છે એમ. એમાં પર્યાય દ્રષ્ટિ થતો હશે કે નહીં આત્મા? હવે પર્યાય દ્રષ્ટિ નવરી ક્યાં છે કે પર્યાય દ્રષ્ટિ આવી જાય? આત્મસન્મુખ થયેલું જ્ઞાન ઉપાદેય પણ એ જ્ઞાનમાં જણાણું, તેથી તે જ્ઞાન આત્મા છે. આત્માનું જ્ઞાન શબ્દ વાપરો ને પેલો, કે દેવગુરુ શાસ્ત્ર નું જ્ઞાન વાપરું. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે એમ. આ ઝાડ નું જ્ઞાન છે કે આત્માનું? ઝાડ નું જ્ઞાન થાય છે કે આત્માનું થાય છે? બોલો જયારભાઈ. ખોટા ના પાસ, હા હવે પાસ. એટલે તમને પૂછ્યું. હવાથી ક્યાં થઈ ગયું છે? હોવાથી થતો આપણે. જ્ઞાન આત્માનું હોવાથી જ્ઞાન છે આત્મા, એનો સ્વીકાર ન કરે તો એની ભૂલ છે. બાકી થઈ ગયું તો આ છે. બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો. આ 17મી 18મી ગાથા એને જંગલમાં રહીને એકેન્દ્રથી માંડીને સંગણી પચીન્દ્રી ભવિષ્ય ભવી હો, તમારા જ્ઞાનમાં ભગવાન આત્મા તમને જણાઈ રહ્યો છે, એમને લગતા અનુભવમાં આવી ગયો છે. આ હા હા પ્રતિભાસ થઈ ગયો છે. લક્ષ નથી તરફ, બાર છે એટલે જણાવવા છતાં નથી જણાતું, કઈ ફળ પ્રાપ્તિ ન થાય. ઉલટો ખરેખર તો પર જણાય છે એમાં નિષેધ આવી ગયો કે સો જણાતો વાત એવી છે. આ છે આ છે આ છે આ છે એમ કરે છે ને, હે તો હું નથી આવી ગયું. આ જણાય છે આ જણાય છે એટલે હું તો હું નથી જણાતો એમ આવ્યું કે નહીં. ચલતા હું પણ જણાવું છું ને આ પણ જણાય છે એમ પણ નથી, હું જ જણાવું છું પછી હું જ છું. પ્રાથમિક શરૂઆતમાં પછી તો પરમાત્મા બુદ્ધિ હોય એને છોડાવવા માટે એનામાં હું નથી, રાગમાં હું નહીં, હું તો જ્ઞાનમય છું, પછી તો હું જ્ઞાનમય છું બસ. પછી રાગમય નથી નાસ્તિનો વિકલ્પ પણ એ મોક્ષના પ્રકાશમાં લીધું છે. પ્રથમ પશ્ચાત ને તત્પશ્ચાત એમાં પેલા શરૂઆતમાં ભેદ જ્ઞાનના વિકલ્પ હોય અભેદનો વિચાર આવે. પરને જાણવાના સંસ્કાર અનાદિના છે ને, કે સ્વપ્નમાંય પર જણાય ને આંખ વીકે તો પર જણાય. શુદ્ધ આત્મા જાણવામાં ના આવે ત્યાં સુધી એ બધું એવી કલ્પના વિકલ્પના કલ્પના આવ્યા કરે. મોટર જણાય આવે ખરેખર તો એનું જ્ઞાન જણાય છે. મોટર ક્યાં જણાય ખરેખર તો નાયક જણાય છે, એમાં અહીંયા સુધી જવું જોઈએ. જ્ઞાકાર જ્ઞાન નો તીરો ભાવ થઈ અને સામાન્ય નો આવિર્ભાવ થાય એવી વાતો છે. ઠીક છે, છતાંય ગુરુદેવ ના સમાગમ માં આવી ગયા અને એનું સાહિત્ય વાંચે છે. સારું, આચાર્ય ભગવાને તો ત્યાં સુધી ભૂલ બતાવી છે કે સમ્યક જ્ઞાન પ્રગટ થવાને અર્થે પ્રવૃત્તિ કરે છે અને શાસ્ત્રો વાંચે છે. છ દ્રવ્યો જેમ છે એમ સર્વજ્ઞ ભગવાને કયા એને જાણે છે અને એમ વિચારે છે કે છ દ્રવ્યોનો જે જાણનારો છે તે હું છું, તો પણ એને આત્મભાન થતું નથી, આત્મજ્ઞાન થતું નથી. છ દ્રવ્યો મારા છે એને તો આત્મજ્ઞાન ન થાય, રાગ મારો છે એને તો આત્મજ્ઞાન ન થાય, પણ રાગાદીને જાણનારો તે હું, પરદ્રવ્યનો જાણનારો તે હું એમ વિચારે છે ત્યાં સુધી પણ એને સમ્યક જ્ઞાન પ્રગટ થતું નથી. પછી ટોડરમલજી સાહેબ એમ કહે છે અરે હું તો જ્ઞાન સ્વરૂપ છું એમ લે ને, આ જ્ઞેયોને જાણનારો તે હું એમ કાલે છત્રીને જાણનાર, હું તો જ્ઞાન સ્વરૂપ છું એમ લે, પણ એમ એ કરતો નથી એટલે સમ્યક જ્ઞાનની અર્થે પ્રવૃત્તિ કરવા છતાં એની ભૂલ રહી ગઈ. એ મોક્ષવાર પ્રકાશમાં કહ્યું છે ને, પ્રવર્તન સારની ગાથાનો એમાં આધાર હશે. આ રીતે કુંકુંડાચાર્ય ભગવાને પણ કહ્યું છે, હાથમાં આંબળો જેમ હોય ને છત્રીને એવી રીતે જાણે છે, એનો જાણનારો તે હું, એનો જાણનારો તે હું, આનો જાણનારો તે હું, એનો જાણનારો તે હું. મિથ્યા જ્ઞાન, દેહ મારો તો નહીં પણ દેહનો જાણનારો હું. પણ એમ લે હું જ્ઞાન સ્વરૂપ આત્મા, એમ લેતો નથી, માટે એને સમ્યક જ્ઞાનમાં ભૂલ રહી ગઈ. એવો પાઠ છે, ચોથા અધિકારમાં છે. પણ તમે સમ્યક જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં ભૂલ, એવું બતાવું છે. હા, તો જાણનારો જણાઈ રહ્યો છે એટલે જ્ઞાયક જણાય છે, જ્ઞાયક જણાય. પછી જ્ઞાયક જણાય છે એટલો ભેદ નીકળી જાય ત્યારે અનુભવ થાય. હજી વિકલ્પ છે બાળ, કેમ કે જાણનારો અને જણાય છે બે તત્વો જુદા પાડ્યા ને, એ ભેદ થઈ ગયો. પછી જાણનારો તે જ હું, પછી જાણનારો તે હું, એવો વિકલ્પ છૂટે ત્યારે લીન થઈ ગયો. એકાદ પેલું પર પદાર્થ ને જાણવા રોકાતો હતો એને સમજાયું કે જાણનારો જણાય છે, પર જણાતું નથી એમ લે, જાણનારો જણાય છે, જ્ઞાય જણાય છે.
તત્વ ચર્ચા ગુરુવાર તારીખ 5/5/83.
કાળની પર્યાય જે વ્યય થઈ ગઈ એ પારિણામિક પણે થઈ ગઈ. વર્તમાનમાં ઉદય ભાવ, ઉપશમ, ક્ષયક્ષોપશમ, ગમે તે ક્ષાયી ભાવ હોય પર્યાયનું ધર્મ, પણ પર્યાય જ્યાં સુધી ઉત્પાદરૂપ હોય ત્યાં સુધી કોઈ પર્યાયનું નામ ઔદિક ભાવ, કોઈ પર્યાયનું નામ ઉપશમ ભાવ, ઉત્પાદ હોય ત્યાં સુધી કોઈ પર્યાયનું નામ ક્ષોપશમ ને કોઈ પર્યાયનું નામ ક્ષાયી, એમ ચાર પ્રકારની પર્યાયો હોય છે. પણ એ ઉત્પાદ હોય ત્યાં સુધી એના એ નામ છે. પણ જે પર્યાય જ્યારે એ ચારમાંથી કોઈ પણ ગમે તે પર્યાય હોય, જ્યાં વ્યય થઈ અને અંતર્મગ્ન થઈ ગઈ, ડૂબી ગઈ, દ્રવ્યમાં ગઈ, એટલે પારિણામિક ભાવ, પછી અહીંયા કોઈ ચાર ભાવમાંથી એક ભાવ નડી, એ પાછું પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાય તે તે ગુણમાં અંતરલીન થઈ જાય, એટલે ગુણ પારિણામિક. તો એ પર્યાય નડી, હવે ગુણ થઈ ગયો, પર્યાય નામ બદલી ગયો, પર્યાય નામ બદલી અને એનું નામ ગુણ થઈ ગયું. જ્ઞાન ગુણની પર્યાય ક્ષોપસમ છે, પણ ક્ષોપસમ પર્યાય ક્યાં સુધી કે પ્રગટ છે ત્યાં સુધી, વ્યય થઈ ગઈ તો એ ક્યાં ગઈ, પોતાના ગુણમાં ગઈ, જ્ઞાન ગુણમાં, તો જ્ઞાન ગુણમાં ડૂબી ગઈ. તો જ્ઞાન ગુણ તો પારિણામિક ભાવે છે, પર્યાય પણ પારિણામિક ભાવે થઈ ગઈ. એમ ભાવીની પર્યાય પ્રગટ થવાની હોય એ પણ વર્તમાનમાં એ ગુણમાં પારિણામિક ભાવે છે, પણ જ્યારે પ્રગટ થાય ત્યારે એ નામ પામે અને એમાં એની પોતાની યોગ્યતા પર્યાયની અને સામે કર્મનો એ પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. ઉદય હોય તો ઉદય કહેવાય, સામે કર્મનો ઉપશમ હોય તો અહીં ઉપશમ ભાવ કહેવાય, ક્ષાયિક હોય તો ક્ષાયિક કહેવાય. પણ એ ઉત્પાદના નામ છે ચાર, વ્યયનું નામ પારિણામિક અને શક્તિરૂપ ભવિષ્યમાં પ્રગટ થવાની છે એ પણ પારિણામિક ભાવે. એક ફક્ત વર્તમાન સમયની પર્યાય, એ પર્યાય ગૌણ કરવાની બસ, એનું લક્ષ છોડીને ત્રિકાળી લક્ષ કરવાનું બસ. અને એ આત્માનું અવલંબન લે છે ત્યારે પર્યાયનું અવલંબન આવતું જ નથી, એમ કે દ્રવ્યથી પર્યાય ભિન્ન છે. દ્રવ્યનું અવલંબન લેતા જો દ્રવ્યને પર્યાય સર્વથા એક હોય તો પર્યાયનું પણ અવલંબન આવી જવું જોઈએ, પણ પર્યાયનું અવલંબન આવતું જ નથી. એકાંતે એકનું દ્રવ્યનું અવલંબન આવે છે. માટે કહ્યું ને કે બધ સ્પષ્ટ આદિ પાંચ ભાવો છે એ અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. શિષ્ય પ્રશ્ન કર્યો, ભગવાન કે આ કર્મનો સંબંધ છે, હિનાદિક અવસ્થા છે, પર્યાયમાં રાગ છે, એવા કાળે તમે કહો છો કે આત્માનું તમે અવલંબન લ્યો અને અનુભવ કરો કેવી રીતે થઈ શકે, સંસારી જીવ કેવી રીતે કરે? તો કે થઈ શકે છે. કેમ કે એ પર્યાયો દ્રવ્યમાં નથી. પર્યાયો પર્યાયમાં ભલે હો, પણ પર્યાયો જે પ્રગટ વર્તમાન છે એ ત્રિકાળી સામાન્યમાં વિશેષ નથી. તેથી સામાન્યનું અવલંબન લેતા એટલું સામાન્યમાં અંબુદ્ધિ થાય, પર્યાયમાં અંબુદ્ધિ થતી જ નથી. માટે અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. એટલે કે ત્રિકાળ સ્વભાવમાં એનું ન હોવું, અભૂતાર્થ એટલે ત્રિકાળ સ્વભાવમાં એનું ન હોવું છે. સામાન્યમાં વિશેષની નાસ્તી છે એ અસ્થિ નાસ્તિ અને એકાંત અધ્યાત્મનું છે અંદરનું. સામાન્યમાં વિશેષની નાસ્તી નહીં દ્વારા સામાન્યમાં વિશેષની નાસ્તી છે એવું અસ્થિ નાસ્તિ અને એકાંત. પછી પ્રમાણમાં લ્યો તો સામાન્ય વિશેષાત્મક આખો પદાર્થ એ સ્વપણે છે અને જગતના પરપણે નથી. એ પ્રમાણ જ્ઞાનમાં અહીંયા દ્રવ્ય ગુણ પર્યાય લેવું તો વાય દ્રવ્ય ગુણ પર્યાય વાળા આત્મા બધા પદાર્થો લેવા, એનો નાસ્તિ અભાવ. બે પ્રકારની અસ્થિ નાસ્તિ છે, એક પ્રમાણ સપ્તભંગી ને એક નય સપ્તભંગી. પ્રમાણ એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય અહીંયા સ્વચતુષ્ટ છે, સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ ને સ્વભાવ એ સ્વચતુષ્ટિમાં, પરચતુષ્ટિ નાસ્તી આખું લોકાલોકનો અભાવ છે. પછી અંદરમાં ને અંદરમાં હું દ્રવ્ય સ્વરૂપે છું ને પર્યાય સ્વરૂપે નથી, એ અંદરમાં પાછું અસ્થિ નાસ્તી બીજા નંબરનું. એ અનુભવના કાળે અથવા તો નિર્ણયનો કાળ આવે ત્યારે આ પ્રકાર નિર્ણય કરવો જોઈએ. પહેલાં પરથી જુદું પાડીને પ્રમાણમાં આવવું અને પછી પ્રમાણમાંથી સામાન્યને જુદું કાઢીને વિશેષની નાસ્તી છે. મારામાં વિશેષ મારામાં છે જ નહીં ને, વિશેષને હું કરું ક્યાંથી ને ભોગવું ક્યાંથી? વિશેષ વિશેષમાં છે, પર્યાય પર્યાયમાં છે, સ્વભાવની ઉપર ઉપર તરે છે પણ સ્વભાવમાં પ્રતિષ્ઠા પામતી નથી. સ્વભાવને અડતી પણ નથી પર્યાય ઉપર, આલિંગન કરતી નથી, સ્પર્શ કરતી નથી. એવો સામાન્ય સ્વભાવ તે હું છું બસ, ત્યારે એને આત્માનો અનુભવ થઈ જાય. છે સહેલું, શબ્દો ભલે અજાણ્યા હોય અઘરા લાગે પણ છે સહેલું. થોડાક શબ્દનો પછી વારંવાર પરિચય કરે તો એ શબ્દ પરિચિત થઈ જાય. બિલકુલ અપરિચિત શબ્દ હોય તો એક વખત સાંભળે, બે વખત, ચાર વખત, પાંચ, દસ વખત સાંભળ્યા કરે. પ્રમાણ જ્ઞાન કોને કહેવાય, નય જ્ઞાન કોને કહેવાય, અસ્થિ કોને કહેવાય, નાસ્તિ કોને કહેવાય, થોડુંક શીખી લઈએ શબ્દનું જ્ઞાન પછી પરિચિત થઈ જાય. સંસારના ઘણા શબ્દો છે, શબ્દો કાન ઉપર આવે તો એને માસ્તરને પૂછવા જતા હોય છે કે સાહેબ આ શબ્દ કાન ઉપર આવ્યો, કેમ કે એ પરિચિત છે. વ્યવહારી જીવને આ બધો શબ્દનો પરિચય છે, ઘર વ્યવહાર કુટુંબ શાક બકાલનું નામ, દાળ ભાત શાક રોટલી બધા નામ પરિચિત છે. એમ આ થોડા નામ એના શીખી લેવા જોઈએ અને નામને પછી એનો વિષય શું ભાવ ખ્યાલમાં થોડુંક જ છે, જાજું છે. વસ્તુ એક છે, એના પડખા બે છે, એક સામાન્ય ને એક વિશેષ. સામાન્ય એટલે દ્રવ્ય પડખું, અનંત ગુણ એમાં રહેલા છે તે, અને વર્તમાન એક પર્યાયનું પડખું, એ વિશેષ પડખું. બે પડખાં છે, એ બેને યુગપદ વિષય કરે જાણવા માટે એ બે જ્ઞાનની પર્યાયનું નામ પ્રમાણ જ્ઞાન કહેવાય. સોનું અને સોનાનો ઘાટ, સોનું સામાન્ય છે, ઘાટ એનું વિશેષ પર્યાય છે. એક સાથે જાણવું, સોનાને જાણવું અને સોનાને ઘાટને જાણવું, એક સાથે બે જણાય તો હા બે જણાય, તો એ બે જણાય તો એનું નામ નય જ્ઞાન કે પ્રમાણ જ્ઞાન? તો કે એનું નામ પ્રમાણ જ્ઞાન. જો આટલું ના આવડે, આવું સહેલું છે. સોનો ને સોનાનો ઘાટ એક સાથે જાણવું, જાણવું હો, કરવું નહીં, ધ્યાન રાખજો. હા, કરવાની વાત તો નથી, જાણવું. હા, તો એનું નામ પ્રમાણ જ્ઞાન, બરાબર. હવે એ જાણ્યું પ્રમાણ જ્ઞાનથી સોનું ને સોનાનો ઘાટ, પછી જે સોનાનો ઘાટ છે એને ગૌણ કરવું અને સોનાને મુખ્ય કરવું. સોની સોનાને મુખ્ય કરે અને ઘાટને ગૌણ કરે, અને બેનો સોનાને ગૌણ કરી નાખે અને ઘાટને મુખ્ય કરે એટલે પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. નહીં આવ્યું એમાં નહીં જ્ઞાન આવ્યું, એકને મુખ્ય કરું ને એકને ગૌણ કરું, એનું નામ નહીં જ્ઞાન. એમ નહીં જ્ઞાન એકને મુખ્ય કરે બીજાને ગૌણ કરી નાખે. આપણે સોનાની જો કિંમત ટાંકવી હોય તો સોનાના પદાર્થને મુખ્ય કરવું અને જે ગાઢ છે એ તો નાશવાન છે. એક બેને હાર લીધો અને 6 મહિના પછી પાછો હાર વેચવા ગયા. હાર જ્યારે લીધો ત્યારે બિલ આપ્યું હતું કે આ હારની કિંમત 10,000 રૂપિયા ને 1,000 રૂપિયા ઘરાય, 11,000 રૂપિયા આપ્યા. બેન કે તમારે જ્યારે આવવું હોય વેચવું હોય ત્યારે જો આ ચાલુ ભાવ હશે તો એ ભાવે હું તમને પૈસા સોનાના આપી દઈશ. 6 મહિના પછી 8 મહિના ફરવા ચાલો 11,000 રૂપિયા લઈ આવીએ. વાંચું 10,000 રૂપિયા કે અને ગણી દો મહેતાજી કે આમાં સાહેબ 11,000 તમે આંકડામાં લખી દીધા છે. તો કે કિંમત સોનાની હોય ઘાટની કિંમત ન હોય તમારી રૂબરૂમાં અથડો મારું. હા હા કે અથડો મારો માં. અરે અમને કાંઈ કિંમત નથી ઘાટની, સમજી ગયા. જો હવે એ સોનીએ સોનાને મુખ્ય કર્યું અને ઘાટને ગૌણ કર્યું. ગૌણ કર્યું એટલે એની અમને કાંઈ કિંમત, ગૌણ અર્થ કે અમને કાંઈ કિંમત નથી. એમ પર્યાયો અને દ્રવ્ય બે એક સાથે છે, એક સાથે જાણીને પછી પર્યાયોને ગૌણ કરું અને દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરું. હું તો જ્ઞાયક છું. આ રાગની પર્યાય ને ગૌણ કરી નાખવી, રાગને જાણનારી જ્ઞાનની પર્યાય એને પણ ગૌણ કરવી. એ જ્ઞાનની પર્યાયમાં રાગ જણાય એ પર્યાયને ગૌણ કરવી, જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય એ પર્યાયને પણ ગૌણ કરી અને દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરવું. બસ પતિ ગઈ વાત. એટલે આટલું છે. સોનાનો દ્રષ્ટાંત બહુ સારો છે. આમાં કોઈ શાસ્ત્રીય શબ્દ આવે ને તો મૂંઝાવું નથી. પરિચિત થોડોક શબ્દનો કરી લેવું, થોડાક શબ્દો તો શીખવા જોઈએ. દ્વાર નિમિત્ત ઉપાદાન ગાથા 274 બંધ વિકાર એની ટેપ સાંભળી મોદી સાહેબે ગુરુદેવની 62 સાલની ઘણા વર્ષ પહેલા, 20 વર્ષ પહેલાની. તો એમાં ગુરુદેવે આ 1 લીટી ઉપર 1 કલાક ચલાવ્યું. 1 લીટી ઉપર હીન વસ્તુ ભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન, તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. શાસ્ત્ર ભણીને જો આ કાઢે અને આવડી જાય તો શાસ્ત્ર ભણવાનું ફળ એને આત્માનો અનુભવ થાય એમ કહેવા માગે છે. હીન વસ્તુ ભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન એ છે કે આ આત્મા જ્ઞાનમય છે, આખા જગતના વિશ્વના પદાર્થોથી ભિન્ન છે, ભિન્ન વસ્તુ છે, ત્રણેકાળ ભિન્ન છે, 6 દ્રવ્યથી ભિન્ન છે, એમ શરીરથી ભિન્ન, 8 કર્મથી ભિન્ન, રાગથી ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાનની પર્યાયથી ભિન્ન છે વસ્તુ. એવો ભગવાન જે આત્મા છે ભિન્ન વસ્તુ ભૂત, એ વ્યવહારથી પણ ભિન્ન. વ્યવહાર આંધળો કયો કેમ?
ના, વ્યવહાર આંધળો,
વ્યવહાર આંધળો નિશ્ચય દેખતો. બોલો.
નિમિત પર,
નિમિત પર ને વ્યવહાર આંધળો. વ્યવહાર તો આંધળો જોઈને, જે વ્યવહાર આત્માને પ્રસિદ્ધ ન કરે એ આંધળો છે. બસ બીજું શું, પરાશ્રિત વ્યવહાર છે ને એ આંધળો હોય, પોતાના શુદ્ધાત્માને પ્રસિદ્ધ નથી કરતો, પરને પ્રસિદ્ધિ કરે છે, માટે આંધળો કયો. ભિન્ન વસ્તુ ભૂત જગતના બધા પદાર્થથી જુદો પડી ગયો આત્મા, કે હું તો આખા વિશ્વથી ભિન્ન જુદી વસ્તુ છું, પરભાવથી ભિન્ન છું અને સ્વભાવથી હું અભિન્ન છું. નિમિત્તથી ભિન્ન, નૈમિતિક ભાવથી પણ હું ભિન્ન રાગથી, પણ હું મારા જ્ઞાન ને આનંદ એવા અનંત ગુણથી હું અભિન્ન એવી વસ્તુ છું અને હું તો જ્ઞાનમય છું. ત્રણેકા એ જ્ઞાનમય આત્માનું જ્ઞાન, જ્ઞાનમય આત્માનું જ્ઞાન, એકેન્દ્રિયનું જ્ઞાન નહીં, બે ઇન્દ્રિયનું જ્ઞાન નહીં, રાગીનું જ્ઞાન નહીં, મનુષ્યની પર્યાયનું જ્ઞાન નહીં, પણ જ્ઞાનમય આત્મા. જ્ઞાન એટલે સહજ, જ્ઞાન નામનો આત્મામાં ગુણ છે ત્રિકાળી, એ જ્ઞાન ને આનંદમય આત્મા છે. તો જ્ઞાનમય આત્મા એનું થાય જ્ઞાન, એનું નામ ધર્મ છે, એનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. અને એ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. શાસ્ત્રમાંથી આ કાઢ્યું કે ભિન્ન વસ્તુ ભૂત મારો આત્મા જે છે અનાદિ અનંત જ્ઞાનમય છે. અજ્ઞાનની પર્યાય જ્યારે છે, વર્તમાનમાં પર્યાયમાં અજ્ઞાન ભાવ છે, ત્યારે આત્મા જ્ઞાનમય છે. જે આત્મા આત્માનો નિર્ણય કરે છે અને અનુભવ કરવાનો છે, એવા જીવને વર્તમાનમાં અજ્ઞાન પ્રગટ હોય, પણ એ અજ્ઞાનનો જે અંશ છે એ પર્યાયમાં છે. દ્રવ્ય સ્વભાવ છે એ તો જ્ઞાનમય છે, એ તો અતિન્દ્રિય જ્ઞાનમય છે. અને આ જ્ઞાન છે એ તો ઇન્દ્રિય જ્ઞાનનો અંશ છે. એનાથી ભિન્ન વસ્તુભૂત આત્મા છે જ્ઞાનમય. ઇન્દ્રિય જ્ઞાનમય આત્મા નથી, ઇન્દ્રિય જ્ઞાનથી રહિત છે. જેમ રાગથી રહિત છે એમ ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્મા રહિત છે, મનથી પણ રહિત છે, ભાવમનથી. એવી વસ્તુ જે છે પોતાનું આત્મા જ્ઞાનમય. એ જ્ઞાનમય આત્માનું જે જ્ઞાન થયું, બસ એને બધા શાસ્ત્રો ભણી લીધા. આત્માને જાણ્યો એને બધું જાણ્યું. જ્ઞાનમય આત્માનું જ્ઞાન, જ્ઞાનમય આત્માનું શ્રદ્ધાન અને જ્ઞાનમય આત્માનું આચરણ એક સમયમાં ત્રણ પર્યાય અંતર્મુખ થઈ જાય. પણ જ્ઞાનથી સમજાવી શકાય અને જ્ઞાનથી સમજી પણ શકાય. માટે સમયસારમાં આત્માનું લક્ષણ જ્ઞાન કહ્યું અને આત્માને જ્ઞાયક કહ્યું. જ્ઞાયક એવું નામ પણ જ્ઞેયને જાણવાથી તેને આપવામાં આવે છે. છઠ્ઠીના લેખ ન થાય સમાજમાં તો ફીબા નામ પાડે છોકરાનું નામ બાળક. તો અહીંયા છઠ્ઠી જો આવી ગાથા ત્યારે એ નામ પાડ્યું ફીબાએ કે જ્ઞાયક. એનું કારણ આપ્યું કે જ્ઞાયક કેમ ભાઈ આત્માનું નામ પાડ્યું, તો જ્ઞેયને જાણે છે તેથી આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. તેથી આત્માને જ્ઞાયક જ્યાંથી જન્મ થયો. પાંચ ગાથામાં જ્ઞાયક શબ્દ નહોતો આવ્યો, છઠ્ઠી ગાથામાં જ્ઞાયક શબ્દ આવ્યો. શિષ્ય પૂછ્યો કે એકત્વ વિભક્ત આત્માની વાત આપ કહેવા માંગો છો, તો એક શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે, કેવું છે, કેમ જાણી શકાય. ત્યારે જ્ઞાયક એવું નામ પણ જ્ઞેયને જાણવાથી તેને આપવામાં આવે છે. જ્ઞેય જણાય ત્યારે પણ જાણનાર જણાય છે, તે કારણે જ્ઞેય કરતા શુદ્ધતા એને આવતી નથી. દુઃખ જણાય છે સવિતુ દશામાં ત્યારે પણ જાણનાર જણાય છે. દુઃખ જણાય છે એ ગૌણ થઈ જાય છે એ વખતે, મુખ્યપણે આત્મા જણાય છે. એમ જો આત્મા ન જણાય તો હું દુઃખી છું એમ જ્ઞેય કરતા શુદ્ધ આવી જાય. આત્મા જણાય છે એટલે દુઃખથી ભિન્નપણે જ્ઞાન આત્માને જાણે છે. નારકીના ભાવમાં પારાવાર દુઃખ છે પર્યાયમાં, છતાં એ પર્યાયનું દુઃખ દ્રવ્યને અડતું નથી. દ્રવ્ય સ્વભાવને દુઃખી કરી શકતું નથી. અને દ્રવ્ય સ્વભાવ સુખમય છે એ પર્યાયને સુખમય કરી શકે નહીં, એવું અસ્તિ નાસ્તી અને કાંત અંદરમાં રહેલું છે. પછી પર્યાય દ્રવ્યનું અવલંબન લઈએ તો પર્યાયમાં દુઃખ ટળે અને સુખ પ્રગટ. નૈ જ્ઞાનમાં આવવું એ બહુ કઠણ છે અને એમાંય શુદ્ધ નૈનો પક્ષ કદી આવ્યો નથી અને એ વાત સંભળાવનાર પણ વિરલ ક્યાંક ક્યાંક છે. બાકી તો વ્યવહારનો ઉપદેશ ચારે બાજુ સમાજમાં અને અન્ય મતમાં વધે ને દિગંબર મતમાં પણ વ્યવહારનો ઉપદેશ ઠામ ઠામ. આ તો વળી એવા શાસ્ત્રો રહી ગયા એનો ઉકેલ કરનાર નીકળ્યો નકર આ વાત બરાબર. જીવ દુઃખી છે એ વ્યવહારની નું કથન છે. પર્યાયમાં દુઃખ છે એ હકીકત છે, પણ દુઃખ આશ્રવમાં લિમિટેડ છે, આશ્રવ તત્વમાં દુઃખ છે. આશ્રવ તત્વ જે છે એને જીવનો આરોપ આપીને જીવ દુઃખી છે એમ કહેવાય, કેમ કે એ આશ્રવ રૂપે પરણમે છે, તો પરણમે છે તેવી અપેક્ષા લઈને કહેવામાં આવે તો જીવ દુઃખી છે એમ કહેવામાં આવે, તે ઉપચાર છે. પણ જો એને સત્યાર્થ માને તો મિથ્યાત્વ છે, એને સર્વથા સત્યાર્થ માની બેસે તો મિથ્યાત્વ છે. કથનથી સત્યાર્થ છે પર્યાય અપેક્ષા એ ધર્મથી જો તો, પણ સર્વથા જીવ દુઃખી થયો નથી. કથનચિત એ પર્યાય અપેક્ષા એ દુઃખમય, ને એ જ વખતે કથનચિત પર્યાય અપેક્ષા એ સુખમય રહેલો છે. એ સુખમય આત્માનું અવલંબન જ્યારે આત્મા લે સામાન્ય પડખાનું, અને પછી પર્યાયમાં જુએ તો પર્યાયમાં દુઃખ ન હોય. શુદ્ધાત્માનું ધ્યાન કર્યું, પરિણતિ અંદરમાં લાગી, પછી પર્યાયને જુએ તો પર્યાયમાં પણ સુખ આવે, અત્યંત સુખ. આપણે દાખલો એક આપીએ છીએ એનો. એક ગુરુ પાસે એક શિષ્ય આવ્યો. ગુરુ તો એક નિશ્ચયની વાત કરતા હતા કે આત્મામાં રાગ થાય જ નહીં ને, આત્મા દુઃખી કોઈ દી છે જ નહીં, આત્મા તો જ્ઞાન ને આનંદની મૂર્તિ છે, આહા છલો છલ સુખ અંદર ભર્યું છે, એમ જ્ઞાનીઓ નિશ્ચયને ની પ્રધાનતાથી વાત કરે છે શિષ્યો. એમાં એક શિષ્યને મન થયું કે હાલ આજ તો ગુરુ પાસે ખાનગી જાઉં. આવ્યો ગુરુ પાસે કે સાહેબ, પણ આ તમે વાત કરો છો, પણ તમે વાત કરો છો એ તો કદાચ તમે દ્રવ્ય અપેક્ષા એ દ્રવ્ય સ્વભાવથી વાત કરો છો, પણ મારો પ્રશ્ન છે કે પર્યાયમાં દુઃખ છે કે નહીં, પર્યાયમાં રાગ થાય કે નહીં, મને એ જવાબ આપો તમે. એમ કે તારે એ પ્રશ્ન તને મૂંઝવે છે, બહુ મૂંઝવે છે. તમે આવા આત્માની, ભગવાન આત્માની લાંબી લાંબી વાત કરો છો, જ્ઞાન સાગર ને આનંદ સાગર ચલો ચલ ભરેલો છે ને, આ હા પાછું વાત કરતા કરતા આ હા તમે કરો છો, પણ અહીંયા તો છાંટો સુખ નો આવતો નથી, દુઃખ દુઃખ ના દાળિયા થઈ ગયા અંદર, દુઃખી છીએ અમે તો. એ તમારી વાત અમને બેસતી નથી. પર્યાયમાં રાગ થાય અને એનું દુઃખ થાય થાય ને થાય જ, એ સિદ્ધ કરવા માટે હું તમારે આવ્યો છું. હા પડો પછી જવાય, એટલો જ પ્રશ્ન છે ને, કઈ બીજો છે તો કે ના, એટલો જ પડો. આપણે એ પ્રશ્ન તો ડિપોઝિટ રાખ, જવાબ તને 5 મિનિટ પછી હું આપીશ, અને જવાબ આપ્યા વગર હું તને જવા નહીં દઉં. તો જાયશ તો બેસાડીશ, પણ હું તને જવાબ આપીશ ને તારે જવાબ મારો સાંભળવો પડશે, કે હું તો સાંભળવા માટે આવ્યો છું. તે શિષ્યને ખાતરી થઈ કે આ તો કાંઈક લાગે છે પાકું, મને એમને એમ જવા બનાવીને જવા કાઢી મૂકવા માંગતા નથી, બેસાડે છે. ત્યારે તમે કયો એમ કરો? તો કે તું એમ કર કે વર્તમાનમાં પર્યાયમાં રાગ ને આકુળતા ને દુઃખ થાય છે, એને ગૌણ કરતી, એનું લક્ષ છોડી દે. નથી થતું એમને કહ્યું, થાય છે, ભલે થાય પર્યાયમાં, પણ એ તરફનું લક્ષ છોડી, અને અમે કહીએ છીએ દ્રવ્ય સ્વભાવ તારો સામાન્ય જે છે જ્ઞાન ને આનંદનો કુંજ, એનું એકવાર લક્ષ કરી લઈએ. તો કે કરી લઉં, પણ પછી ઓલો મારો જવાબ ચોક્કસ જવાબ આપીશ, કાંઈ વાંધો નથી. જ્યાં પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્ય સ્વભાવનું લક્ષ કર્યું, અંદરમાં ડૂબકી મારી, અને જ્યાં ડૂબકી મારીને બહાર નીકળ્યો ત્યાં લાંબો લસ્ત ને કૂઈ ગયો, હામે પડી ગયો, પગે લાગ્યો, ઊભો થઈને હાલવા મળ્યો, બેસ બેસ આપણે ચર્ચા કરવી બાકી છે સાહેબ, ચર્ચા થઈ ગઈ. પર્યાયમાં મેં જોયું, પણ પર્યાયમાં દુઃખ નથી. ક્યાં ગયું, અલોપ થઈ ગયો એ ખબર નથી મને. દુઃખ હતું કે નહોતું એ કોણ જાણે, એવી સ્થિતિ મરી થઈ ગઈ. તો હવે અમે જે કહેતા હતા એ વાત તારી સાચી કીધી, તો કે વાત નથી છોટી. જૈન દર્શન ની અટપટી વાત છે એ આ છે. બધા કે છે પર પદાર્થ નો કરતા ન હોય તો કઈ નહીં, પણ રાગ નો તો કરતા ખરો કઈ આત્મા. રાગનો કર્તા જે છે એ વિશેષ અપેક્ષા એ કરતા છે કે સામાન્ય અપેક્ષા એ કરતા છે? એ વળી શું સામાન્ય અપેક્ષા ને વિશેષ અપેક્ષા, આટલું તો એને શીખવું પડશે કે વિશેષમાં પર્યાય દ્રષ્ટિથી પર્યાયમાં રાગનો કરતા જીવ કથનચિત છે, પણ એ વખતે જે સામાન્ય પરખું અકર્તા પણ એ તો એવું ને એવું છે, સામાન્ય અપેક્ષા એ કરતા બન્યો જ નથી. એ જ્યારે એને શ્રદ્ધામાં આવે સામાન્ય પડખું અકર્તાનો, એ અકર્તાને શ્રદ્ધા જ્ઞાનમાં જ્યાં લે અને પછી વિશેષને જુએ તો વિશેષમાં પણ રાગનો અકર્તા થઈ જાય. પછી અસ્થિરતાનો રાગ આવે તો પણ કર્તાનું કર્મ નથી, જ્ઞાતાનું જ્ઞેય થઈ ગયું. સામાન્ય ને વિશેષ બે પડખા વાળો એક પદાર્થ છે, માટે બે નહી છે એ ખાસ સમજવાયું. આ છે સોનાનું દ્રષ્ટાંત આપ્યો આપણે નથીભાઈ, એમાં તો હવે ભૂલાયું નથી. સોનાનું સોનાનું ગાંઠ એક સાથે જાણવું, એનું નામ પ્રમાણ જ્ઞાન, અને ગાંઠને ગૌણ કરીને સોનાને મુખ્ય કરવું એનું નામ નિશ્ચય નહીં દ્વારા વ્યવહાર નહીં નો નિષેધ કર્યો, ગૌણ કરીને ભૂતાર્થ હું નજર દ્રવ્ય ઉપર આવવી જોઈએ. હું ભૂતકાળમાં દુઃખી થયો નથી, વર્તમાનમાં દુઃખી થતો નથી, અને ભાવિ કાળે એક સમય માત્ર પણ દુઃખી થવાનો નથી, એવો અનાદિ અનંત સુખમય આત્મા તે વર્તમાનમાં હું છું. તો એને શ્રદ્ધામાં અને જ્ઞાનમાં તો લેવું પડે ને, નિર્ણય તો કરવો પડશે કે નહીં. એ નિર્ણય કરે અને પછી જો પ્રયોગ કરે તો સક્સેસ થાય. પણ હજી વર્તમાનમાં હું દુઃખી છું, દુઃખી છું, દુઃખી છું, એ વખતે સુખી છું કેમ? પણ વર્તમાનમાં પર્યાયમાં દુઃખ છે, દ્રવ્યમાં ક્યાં દુઃખ છે બાપુ? સિદ્ધની પર્યાયમાં અનંત આનંદ પ્રગટ થાય, અનંત આનંદ બેદ અમર્યાદિત, બરાબર? એવી એક સમયની સિદ્ધની પર્યાયમાં જેટલો આનંદ પ્રગટ થાય છે એના કરતા અનંતો આનંદ પ્રત્યેક જીવમાં શક્તિ રૂપ પડ્યો છે એ વિશ્વાસ એને આવવો જોઈએ. એને પર્યાયનો વિશ્વાસ આવે છે, કામ ભોગ બંધનની કથા એનો વિશ્વાસ આવે છે કે જીવમાં રાગ થાય તો કહા, દ્વેષ થાય તો કહા, મોહ થાય તો કહા, જીવ દુઃખી થાય ત્યાર ગતિમાં તો કહા, બધાયમાં આ પડે. પર્યાયના ધર્મથી વાત કરે તો બધી વાત આ, જીવ મનુષ્ય થાય તો કહા, સ્ત્રી થાય તો કહા, પુરુષ થાય તો કહા, જીવ એકેન્દ્રિય થાય તો કહા, બેન્દ્રિય થાય તો કહા, એ બધાયમાં હા. પર્યાય ધર્મથી બધામાં હા લાગે, પણ એ પર્યાયને ગૌણ કરીને સામાન્ય સ્વભાવને જુએ કે જીવ બંધાણો જ નથી ને, કર્મનો બંધ થયો નથી ને, કર્મનો ઉદય આવતો નથી જીવને, અરે કર્મના ઉદયમાં જીવ જોડાતો નથી હે. એ આ હું ક્યાંની વાત કરો છો કે ભાઈ? તારા આત્માની વાત ચાલે છે. તે ઓલા પડખાની વાત સાંભળી છે, પરિચય કર્યો છે, કામ ભોગ બંધનની કથા, શુદ્ધ પરિચય અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પણ એક જ વિભક્ત આત્માની વાત તે કદી સાંભળી નથી, પરિચય કર્યો નથી, અનુભવમાં લીધો નથી. એ હું તને સંભળાવીશ. આઠ કર્મથી બંધાણો જ નથી, બંધાય જીવ જ નથી, કોઈ જીવ બંધાણો નથી. આટલા બધા બેઠા છે એમાં, ઓ આઠ આખો લોકની વાત છે આ તો. આઠ કર્મના બંધથી અભાવ સ્વભાવે આત્મા રહેલો છે, અબધ સ્પષ્ટ આત્મા છે. આઠ કર્મ અડે આડા નથી, એને બાંધા નથી, જીવ બાંધી શકે જ નહીં. કર્મનો ઉદય આવે નહીં જીવમાં, અને જીવ એમાં જોડાય નહીં, અને જોડાય નહીં માટે રાગ દ્વેષમાં થાય નહીં, મિથ્યાત્વના પરિણામ થતા નથી. જીવમાં મિથ્યાત્વના પરિણામ થઈ શકે જ અશક્ય છે. હવે આ ક્યાં પડખાની વાત ચાલે છે? સામાન્ય પડખાની વાત ચાલે છે. એ ધ્રુવ પરમાત્મા નાયક ભાવ એ તો શુભાશુભ ભાવથી રહી હોવાથી બંધ મુખથી રહી ચાલે ગણેકા. એવા આત્માને વિશ્વાસમાં લઈ અને વારંવાર એને શ્રદ્ધાનમાં જ્ઞાનમાં લેવું, એ નિર્ણય પાકો થાય, નિર્ણય સાચો થાય તો ઉપયોગમાં લાગે, તો ડૂબકી મારી શકાય. બાકી ડૂબકી ક્યાંથી મારી શકાય? બોલ સાહેબ, લ્યો.
તકલીફ ક્યાં બધા છે?
નિર્ણય નિર્ણય બરાબર.
મને તો સાથે વાત કરી એ રીતે જો પ્રયોગ કરે તો
બે પડખા છે ને, આપણે બે પડખાથી વાત કરી છે. પેલા પડખાની વાત કરી કે બરાબર છે, જ્યાં સુધી જીવને દ્રવ્ય દ્રષ્ટિ ન થાય, પર્યાય દ્રષ્ટિ છે ત્યાં સુધી પર્યાયમાં પુણ્ય પાપ આશરો બંધ પર્યાયમાં થાય ને પર્યાયમાં દુઃખ થાય એવા હકીકત. હવે એ સિદ્ધ કરવું છે કે દુઃખ કેમ ટળે, બોલું તો છે, એ તો અનુભૂતિ સિદ્ધ છે. હવે દુઃખ કેમ ટળે કે એ બધા એ ભાવો જે છે જેટલા એટલા સ્વભાવમાં નથી, અભૂતાર છે. દરેક સ્વભાવમાં છે જ નહીં, કર્મથી બંધાયેલો નથી, કર્મનો ઉદય નથી, કર્મમાં જોડાતો નથી. આ આંખ નથી, કાન નથી, દ્રવ્ય ઇન્દ્રિય નથી, અને એના વડે સાંભળતો નથી. આ કાન વડે જીવ સાંભળતો નથી, કેમ કે કાન જ નથી જીવને. આ હાવ નવી આ કેની, આ ક્યાં દેશની વાત છે ભાઈ? આત્માની વાત છે. આત્માને કાન ન હોય, કાન તો ન હોય પણ એને ભાવ ઇન્દ્રિય ન હોય. ભાવ ઇન્દ્રિયથી પણ ભિન્ન છે આત્મા. રાગથી તો જુદો છે પણ ભાવ ઇન્દ્રિય ખંડ ખંડ જેમાં જાણવાની ક્રિયા થાય છે ને એનાથી પણ આત્મા અધિક જુદો છે. આહા, એવા આત્માને તું શ્રદ્ધા જ્ઞાનમાં લઈ, અરે શ્રદ્ધામાં જો એ આત્મા આવ્યો ને તો ઉપયોગ અંદરમાં આવી જાય. શું ફરમાયું? હા, પાંચ ઇંચ છઠ્ઠું મન નથી આત્મામાં, નહીં હા, એક એક વિષયને સાંભળે છે, જોવે છે, એ નથી આત્માને. બોલો, આ બધું આ અત્યારે સાંભળે છે કાંતિ, હમણાં મુરફી જો પરીક્ષા લે,
હમણાં ઘરે ગઈ બધી બધી ભમણા છે ને આમ તો
એ પરીક્ષા લે તો કોઈ બોલ. પછી એને સામાન્ય સ્વભાવ શું કે એને રુચિપૂર્વક પ્રીતિપૂર્વક સાંભળવું પણ નથી. શુદ્ધ આત્માની વાર્તા પણ ચિત્તની પ્રસન્નતાપૂર્વક જીવોએ સાંભળી નથી. જો ચિત્તની પ્રસન્નતાથી એકવાર પણ જો શુદ્ધાત્માની વાત સાંભળે તો ભાવિ નિર્વાણ ભાજર, એવું તો ભવિષ્ય ભાઈકું છું. બોલો, અરે વિશેષ પડખાને તો અજીવમાં નાખ્યો, શું કરું? એને તો પૂતગલના પરિણામ કયા, બધા વિશેષ પડખા અજીવને જીવ માને તો મિથ્યા તો એમ તો આવે જ પ્રતિકરણ, કે અજીવને જીવ માની બેઠો. આ દયા દાન કરુણા કોમળતાના ભાવ કરે કોણ કરે? જીવ જ કરે ને. જીવ ન કરે તો કોણ કરે? આ 500 રૂપિયાનું દાન આપ્યું, એટલે 500 રૂપિયા ન હોય પણ દાન આપ્યું, એ તો જીવે આપ્યું ને દાન. તો એવી અગમ નિગમ ની વાત અલૌકિક છે. એક વાર પર્યાય માત્ર ને ગૌણ કરીને સામાન્યને જો એટલો જ આત્મા છે, બસ. વિશેષ નાશવાન છે માટે તે અનાત્મા છે, અજીવ છે, પૂતગલના પરિણામે. અજીવ અધિકારમાં તો બધાને પૂતગલના પરિણામમાં નહીં. હા હા હા, શ્રીમદજીએ પણ એક ચક્કર કર્યું છે, એમાં જીવ પછી અજીવ શબ્દ લખો અને અજીવ પછી એનો વિસ્તાર કર્યો. અજીવ પછી પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ. જીવનો વિસ્તાર જ નથી, અજીવનો વિસ્તાર છે બધો. આ 7 તત્વ 9 તત્વનો જે સમૂહ છે અજીવનો વિસ્તાર છે. જીવ તો એક અને ટંકોત્કીર્ણ છે, એ અનેક રૂપે ક્યાંથી થાય? એકનો 2 ન થાય તો એકના 9 ક્યાંથી થાય? એવું એકરૂપ આત્માનું જે જ્ઞાન, ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન, 9 તત્વથી પણ ભિન્ન, 9 તત્વના ભેદરૂપ વ્યવહારિક ભાવથી પણ ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન, એ શાસ્ત્ર ભણવાનું ફળ છે, ગુણ છે. જે સામાન્ય સ્વભાવ છે આવો મારી પાસે વર્તમાનમાં, વર્તમાનમાં હું સર્વજ્ઞ પરમાત્મા વર્તમાનમાં પરિપૂર્ણ છું. વર્તમાનમાં નિરાવરણ છું. આઠ કર્મનો અભાવ મારામાં છે, ત્રણેય કાળ. એ બે શું કઠણ છે. સામાન્ય પણ ખૂબ ખ્યાલમાં આવ્યા વિના, વિશ્વાસ આવ્યા વિના એમાં ઉપયોગ લાગે નહીં ભાઈ. નિગોદ નો જીવ કર્મમાં જોડાતો નથી. બોલો, નારકીનો જીવ કર્મમાં જોડાતો નથી. ઉદયમાં કોઈ જીવ કર્મના ઉદયને વશ થતો નથી. પણ શાસ્ત્રમાં થાય છે ને, વશ થાય છે. એ ભાઈ પર્યાય ધર્મથી વાત કરી. આ તો દ્રવ્ય સામાન્ય જે નિરાલંબી તત્વ છે એ કોઈનું અવલંબન લે નહીં કદી. જો એક સમય અવલંબન લે તો સૌ સમય થઈ જાય, કોઈથી કોઈનો મોક્ષ જ ન થાય. અનુભવના કાળે નિશ્ચય નહીં, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો. તેમાં સ્વપ્રકાશકમાં ઉપાધિની મુખ્યતા વાત કરી. પછી 206 ગાથામાં જાણવાની મુખ્યતાથી વાત કરી કે સામાન્યનું અવલોકન થાય છે ત્યારે આનંદ આવે છે, તો એ ક્ષણે જ તું સુખને જાણશે, બીજાને પૂછવાની જરૂર નથી. તો એ પ્રમાણ જ્ઞાન કહ્યું, દ્રવ્યને જાણે અને આનંદ આવ્યો એ પણ જ્ઞાનમાં જણાય, તો એ જ્ઞાનની પર્યાય નામ પ્રમાણ જ્ઞાન કહેવાય. પછી એ પર્યાયને દ્રવ્યથી અનન્ય અભેદ કરી નાખી, એક સત્તા એક જ્ઞેય, તો એનું નામ અભેદ પ્રધાન દ્રવ્યાથી નહીં થઈ ગયું, અથવા અભેદ નહીં આત્મા કહેવાય. એક સત્તા દ્રવ્યને પર્યાયની, બે સત્તા તો પ્રમાણ જ્ઞાન, એક સત્તા તો સ્વજ્ઞેય આખો આત્મા, અને એકનું ત્રિકાળી સામાન્ય તો એ ઉપાદેય તત્વ. ઉપાદેય પૂર્વક આવું થઈ જાય, વધી જાય. બસો છ માં એકારે લીધું, ઘણી જગ્યાએ એકારે લઈએ, ને આ અદ્વિતીય ચક્ષુમાં ક્રમે લીધું. એમાં જાણવાની મુખ્યતા ન કરતા ઉપાદેયની મુખ્યતા કરી, એટલે પર્યાર્થિકની ચક્ષુ સર્વથા બંધ કરો, પર્યાયનું લક્ષ છોડી દો સર્વથા, અને દ્રવ્ય સ્વભાવ લક્ષ કરો, એટલે કે ઉપાદેય પણ એ પોતાના આત્માને જાણો તમે. એમ ત્યાં જાણવાની મુખ્યતા નથી, પણ ઉપાદેય પણ એ જાણવાની મુખ્યતા છે. બીજી જગ્યાએ અંદરનું સ્વપર પ્રકાશક નિશ્ચય એ જાણવાની મુખ્યતા છે, અને ત્રીજું પોતાના આત્માને જાણે, લોકાલોકને જાણે, એમાં પણ જાણવાની મુખ્યતા છે. એમ સ્વપર પ્રકાશકના ત્રણ પ્રકાર છે. સ્વપ્રકાશકમાં એક જ પ્રકાર, બીજો પ્રકાર જ જ્ઞાનનું લક્ષણ જ્યારે નિશ્ચયથી સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત થાય છે એવો પાઠ હોય ત્યારે તેમાં ઉપાદેયની મુખ્યતા સમજવી, અને અંદરમાં ને અંદરમાં આત્માને જ્ઞાન જાણે ને આનંદને જાણે તો એ સ્વપર પ્રકાશક છે, તો એમાં જાણવાની મુખ્યતાની વાત કરી એમ લેવું જોઈએ. પછી આત્મા આત્મા પણ એ જણાય, લોકાલોક પર પણ એ જણાય, એમાંય સ્વપર પ્રકાશક લીધું તો એમાં પણ જાણવાની પ્રધાનતા, એમાં ઉપચરી સદ્ભુતિ વાર આવ્યો. અંદરમાં જ્ઞાન આત્માને જાણે ને આનંદને જાણે, તે અંદરને અંદર નિશ્ચયને આવ્યો, અને ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય પણ એ જાણે, એ એકલો પરમ પારણામિક ભાવને ગ્રહણ કરનારી શુદ્ધ દ્રવ્યાર્થી ક્રિયા છે. નયનો વિષય અંશ છે, અને પ્રમાણ જ્ઞાનનો વિષય એક ધર્મ ઉપરાંત બીજા ધર્મને જાણે, બેને અથવા અનંતને જાણે તો પ્રમાણ જ્ઞાન કહેવાય, જાણવાની પ્રધાનતા. બેનો સાડી લેવા જાય દુકાને સાડી વાળા ને ત્યાં, તો સાડી તો એક જ લેવા ગયા છે બેન માતા, પણ ઓલા ને એમ થયું કે ઘરાક સારું છે તો 25 સાડી બતાવી, 25 ઢગલો કરે પછી કામ, એ બધાની આમ એના ઉપર નજર પડે એવી રીતે ગોઠવે સાડી, એકના ઉપર બીજી દબાઈ જાય એમ ન ગોઠવે, આમ નજર કરે 25 સાડી ઉપર નજર પડે. થોડીક વાર થઈ તો વેપારી કે બેન હવે આમાં તમારે કાંઈ લેવાનું હોય તો તમારું કામ થાય ને મારું કંઈક કામ થાય, તો કંઈ મારે લેવું નથી કે, તો કે આ કંઈ પ્રદર્શનની દુકાન નથી, એટલે સાડીઓ હંકેલીને મૂકી દીધી. તો એમાં બેનને પણ કંઈ પ્રાપ્ત ન થયું સાડી ન લેવાની, અને પેલા વેચવાવાળાને કંઈ ફાયદો ન થયો કે 5-10 રૂપિયા મળવા જોઈએ ન મળ્યા. એમ જૈન દર્શનમાં આવ્યા પછી બધા પ્રકારના પ્રાણીઓ તો એમ દેખાય છે કે પ્રમાણ જ્ઞાનથી દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વેય ધ્રુવને એકદમ જાણ્યા જ કરે. બસ અમને જ્ઞાન થઈ ગયું ઉત્પાદ વેય ધ્રુવનું, દ્રવ્ય ગુણ પર્યાયને મેં જાણીએ છીએ, પણ જાણીને પછી એમાંથી નયનો પ્રયોગ કરે તો વસ્તુ હાથમાં આવે, જાણવા માત્રથી કંઈ લાભ ન થાય. પછી નયના પ્રયોગમાં જ્યારે આવે ત્યારે બીજા બેન આવ્યા 25 સાડી પાથરી, તો એક સાડી તરત જ ખેંચી લીધી, 24 સાડી હે થઈ ગઈ, એક ઉપાય નહીં થઈ ગઈ, બેનું કામ થઈ ગયું. એમ જૈન દર્શનમાં આવ્યા પછી 6 દ્રવ્ય 9 તત્વ 14 ગુણ સ્થાન માર્ગના સ્થાન જીવ સમાસ બધું ભણ્યા જાણ્યા પછી પ્રમાણ જ્ઞાનનો વિષય થઈ ગયો. દ્રવ્યને પણ જાણે, ટકીને પલટે છે, ધ્રુવ આ છે ને આ ઉત્પાદ છે પર્યાયો એમ જાણ્યું, પણ જાણ્યા પછી એને નહીં પ્રયોગ કરવો જોઈએ કે ઉત્પાદ વેથી સહિત હોવા છતાં જે રહિત છે તે ઉપાદેય ધ્રુવ તત્વ છે એમ જાણીને જો એમાં ધ્રુવનું અવલંબન લઈએ તો ઉત્પાદ એના લક્ષમાંથી ગૌણ કરીને અભૂતાર થઈ જાય, લક્ષ છૂટી જાય, ઉત્પાદ રહી જાય, ઉત્પાદનનું લક્ષ છૂટી જાય, પર્યાય રહી જાય, પર્યાયનો અભાવ ન થાય, પર્યાયના લક્ષનો અભાવ થાય. પ્રમાણમાંથી નહીં આવવું, પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણની બહાર જાય તો હાથમાં કઈ ના આવે, અને પ્રમાણમાં અટકે તો જાણ્યા કરે, જાણ પણ વધી જાય પણ કઈ આત્મલાભ ન થાય. વ્યવહારિક નવતત્વને જાણે, જાણીને પછી એમાં શુદ્ધાત્મા જે છુપાયેલો છે અંતર્મુખ થઈ અને શુદ્ધાત્માનું અવલંબન લેતા એ નવે તત્વો એનો આશ્રય છૂટ્યો, માટે આશ્રય છૂટ્યો એનું નામ અભૂતાર થઈ ગયું. બસ પર્યાયનો આશ્રય હતો, દ્રવ્યનો આશ્રય થયો, દ્રવ્યનો આશ્રય થતાં પર્યાયનું જ્ઞાન થવા યોગ થાય છે, નવે તત્વનું જ્ઞાન થઈ ગયું. પ્રયોગ પહેલા નિર્ણય કરવો જોઈએ શુદ્ધાત્મ તત્વનો, શુદ્ધાત્મ તત્વનો નિર્ણય કરીને પછી જો પ્રયોગ કરે તો સફળ થઈ જાય, યથાર્થ નિર્ણય કરવો જોઈએ એને. સવિકલ્પ ભેદ જ્ઞાનથી એને શ્રદ્ધા પ્રગટાવવી જોઈએ કે હું પૂર્ણાનંદનો નાથ છું, અપૂર્ણ મારામાં અપૂર્ણતા નથી. ભાવ કર્મથી બિન દ્રવ્ય કર્મથી ને નો કર્મથી ત્રણેય કાળ રહિત છો, એક સમય માત્ર પણ સહિત થયો નથી. ત્યારે કે વ્યવહાર નહીં કહે છે ને સહિત સતતપણે કે નિશ્ચય નહીં, સતતપણે નિષેધ કરે છે કે વ્યવહાર નહીં કહે છે એમ નથી, એવું આત્માનું સ્વરૂપ નથી. વ્યવહારની સતતપણે કે છે કે જીવ ભાવ કર્મ દ્રવ્ય કર્મ મોહ કર્મ નથી, સહિત જ હોય. નિશ્ચય નહીં પ્રતિપક્ષ કે છે કે રહિત જ હોય, સહિત હોય જ નહીં. તું જૂઠી વાત કરે છે, હું સાચી વાત કરું છું. કરી લે અનુભવ, પછી મને કેજે. ઓલી વ્યવહાર ની કે છે કે તું એકવાર અનુભવ કર આત્મા નો, લે રહી છું ને કર્મ થી, નો કર્મ થી ને રાગ થી ને, તું કે જ ને. કરી લે સહિત અનુભવ, કરી લે રહી તો પછી મને વાત કરીએ. જ્યાં અનુભવ થયો રહીત પણે અનુભવ તો કરી લીધો. ત્યાં કહ્યું કે આ કથનચિત કર્મ નો સંબંધ હજી છે, કથનચિત દેહ નો સંબંધ છે. ઓલું સર્વથા હતું, પછી કથનચિત થી એને જ્ઞાનમાં લઈ લીધું. કથનચિત અસ્થિરતાથી રાગ પણ થાય છે. તો વ્યવહારને પછી આવી માં ચડાવીને કે જો હું કહેતી હતી એ વાત સાચી ઠરી, ના તું કહેતી હતી એ તો ખોટી જ ઠરી. તું તો સર્વથા કહેતી હતી અને હું તો કથનચિત કહું છું. આવી થોડી અટપટી વાતો છે. નાનીને પૂછે સાધકને કે સર્વથા કર્મનો અભાવ થઈ ગયો કે ના ભાઈ, કર્મનો સંબંધ વ્યવહાર નહીં, અસદભૂત વ્યવહાર એ સંબંધ છે. અશુદ્ધ નિશ્ચયને જોવામાં આવે તો અસ્થિરતાના રાગ પણ હજી થાય છે, થોડું દુઃખનું ગૌણ પણ વેદન પણ અમને છે. તો વ્યવહારની સ્વાર થઈ ગઈ. જો હું કહેતી હતી એ વાત સાચી આવી કે નહીં, તો કે તે જ હું